શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 74. આ કેસેટ પાછળથી મળેલ હોવાથી તારીખ નથી.
તેનું પ્રતિપાદન કરે, ઉપદેશ કરે છે. તે ઉપદેશથી વસ્તુના સ્વરૂપનું જ્ઞાન થાય છે. તે જ્ઞાન થવાથી તેનું પ્રતિપાદન ન્યાય સંકટ છે. પરંતુ આત્માની ઓળખાણની બાબતમાં અનેક ધર્મોથી તત્શાસ્ત્રો વિશે આત્માનું સ્વરૂપ નિરૂપણ કરેલું છે, પરંતુ આત્માની ઓળખાણ કરવાની બાબતમાં તો તે ઓળખાણ કરવાની જે પ્રક્રિયા છે એનો ખાસ પ્રકાર છે, ચોક્કસ. અને તે માત્ર જ્ઞાન દ્વારા જ ઓળખાણ થઈ શકે છે. બીજા અનેક ધર્મો હોવા છતાં અને એ અનેક ધર્મો જે વચન ગોચર છે તેનું સત્શાસ્ત્રોમાં કથન હોવા છતાં જ્ઞાન દ્વારા જ ઓળખાણ થઈ શકે છે. બીજા ગુણોથી નહીં, કારણ એનું શું કારણ? કેમ જ્ઞાન દ્વારા જ ઓળખાણ થઈ શકે અને બીજા ગુણોથી નહીં? કારણ કે મિથ્યાત્વના સદભાવમાં બીજા ગુણોનું વિપરીત પ્રેરણ હોવાથી એ વિપરીતતા દ્વારા અવિપરીત સ્વભાવનું ગ્રહણ થઈ શકતું નથી, ઓળખાણ થઈ શકતી નથી. શું છે કે ઓળખાણ કોણ કરે છે? મિથ્યા દ્રષ્ટિજી મિથ્યાત્વસ્થામાં ઓળખાણ કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે ઓળખવા માટે એને વ્યક્ત સ્વભાવ એ જ્ઞાન સિવાય બીજા કોઈ ગુણમાં પરિણામ રૂપે મળી શકતો નથી. તેથી જ્યાં સ્વભાવ જ જડતો નથી, મળતો નથી, એવા કોઈ પણ બીજા ગુણોના પરિણામથી કેવી રીતે આત્માને ઓળખે? કેટલાક સાધારણ છે એના દ્વારા તો જુદો આત્મા ઓળખાય નહીં, અસાધારણ છે એમાં વિપરીત પરિણામ છે, એ જ્ઞાન છે. એટલે વિપરીતતા દ્વારા અવિપરીત સ્વભાવનું ગ્રહણ થઈ શકતું નથી. માત્ર જ્ઞાનના ઉપયોગરૂપ દ્વારમાં સ્વભાવ પ્રકાશમાન છે, આ ઉપયોગનું દ્વાર નહીં છે. અહીંયા દરવાજો ખુલ્લો છે, અહીંયા સ્વભાવ પણ વ્યક્ત છે, પ્રકાશમાન છે. અથવા જો ધ્યાનથી જુએ તો સ્વભાવ પ્રકાશમાન છે એટલે સ્વભાવનું વેદન પણ છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળને અનુભવમાં આવી રહ્યો છે. ચૈતન્ય ગુણ દ્વારા નિરંતર આત્મા પ્રગટ છે. ચેતના ગુણ એનો પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે આત્મા સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. પોતા કેવો છે? કે પોતાના અનુભવમાં આવતો એવો ચેતના ગુણ એટલે ચૈતન્ય સ્વભાવ તે વડે સદાય કોઈ કાળ બાકી ન રાખ્યો, સદાય અંતરંગમાં પ્રકાશમાન છે, જીવ અંતરંગમાં પ્રકાશમાન છે, જીવ અંતરંગમાં વિલાઈ રહ્યો છે, ચેતના ગુણ વડે અનુભવાઈ રહ્યો છે, અનુભવમાં આવતો ચેતના ગુણ છે, અનુભવમાં આવતો ચૈતન્ય સ્વભાવ છે, તેના દ્વારા પ્રકાશમાન છે, સ્વસંવેદીમાન છે, પ્રગટ છે, આપેલી રીતે છે. જે ચેતના ગુણ શબ્દ સ્પર્શ બાકી બધા નાસ્તિક થઈ ગયા છે, પર સ્વરૂપ સ્પર્શ વગેરે જે ચેતના હું અસ્તિત્વ છું, શબ્દ રસરૂપ ગંધ વ્યક્તિ વિહીન છે, નિર્દિષ્ટ નહીં સંસ્થાન જેમનું ગ્રહણ નહીં. અહીંયા પણ એ વાત સદાય પ્રકાશમાં એટલે અહીંથી ઓળખાય છે. આ જગ્યા ઓળખવાનો એકમાત્ર પોઈન્ટ છે. શુદ્ધ છે પણ જ્ઞાનમાં સ્વચ્છતા શુદ્ધતા છે. જે સમ્ય જ્ઞાનની શુદ્ધતા છે એ શુદ્ધતા નથી, તો પણ સ્વચ્છતા શુદ્ધતા છે, એને ગર્ભિત શુદ્ધતા કહે છે. જેમ શુદ્ધ ભાવમાં ગર્ભિત શુદ્ધતા કઈ છે એ ચારિત્રનો સૂક્ષ્મ છે, ત્યાં અહીંયા જ્ઞાનનો સૂક્ષ્મ. ત્યાં પકડાવવું મુશ્કેલ છે, અહીંયા પકડાય છે, જ્ઞાનથી પકડાય છે, જાણતો નથી, પોતાને જાણતો નથી, જ્ઞાનને જાણતો નથી. જ્ઞાન પોતાને જાણે છે, પોતાના સિવાય બીજા બધાને જાણે છે. વિપરીતતા શું, અવિપરીતતા શું, સ્વભાવ શું, નિભાવ શું, એ બધું જ્ઞાન જાણે છે. માત્ર જ્ઞાનના ઉપયોગરૂપ દ્વારમાં સ્વભાવ પ્રકાશમાન છે. પ્રકાશમાન છે એટલે વ્યક્તપણે વ્યાપક છે. જેવો ઉપયોગમાં સ્વભાવ વ્યક્તપણે વ્યાપક છે, તેવો જ સ્વભાવ દ્રઢ સામાન્યમાં વ્યાપક છે. એટલે દ્રવ્ય સામાન્યમાં રહેલો જે સ્વભાવ એ ઓળખી શકાય છે, કે જેવો ઉપયોગમાં વ્યાપેલો છે એવો સામાન્યમાં વ્યાપેલો છે. સ્વભાવ તો દ્રવ્યનું પર્યાય પ્રણયમાં વ્યાપેલો છે. સ્વભાવ દ્રવ્ય નથી, ગુણે નથી, ને પર્યાય ત્રણમાંથી એકે ભેદે નથી. જેને એકે ભેદ લાગુ પડતો નથી એવો સ્વભાવ છે. સ્વભાવને ભેદ નથી લાગુ પડતો, ભેદ આશ્રિત સ્વભાવ જ નથી. સ્વભાવ તો નિર્ભેદ છે અથવા ભેદથી નિરપેક્ષ છે, એનો આમ સ્વભાવ છે. સામાન્ય દ્રવ્યને કહીએ છીએ પણ એ તો દ્રવ્યનો ભેદ થયો, એને ના પાડી 26 કળશ જે લીધા 143 જાતા પછી એમાં એકને ના પાડી, અનેકની તો ના પાડી પણ એકને ના પાડી છે. શુદ્ધે નહીં ને અશુદ્ધે નહીં, એકે નહીં ને અનેકે નહીં, એમ કેમ કે એવા ભેદ આશ્રિત નથી, એમ કેમ એવો ભેદ છે એ સ્વભાવ જેવો છે. રાજમલજી એમ કહે કે આત્મા તો જેવો છે તેવો આવો છે, એમ કહેતા ભેદ ઉત્પન્ન થાય છે, એવો ભેદ નથી સ્વભાવમાં, એવો ભેદ નથી. બહુ સ્પષ્ટ વાત એ છે, એવો સ્વભાવ ઓળખાશ ત્યારે એને સ્વભાવને ઓછો કહેવાય. સર્વ અવસ્થાને વિષય ન્યારો સદા જણાય. તો અવસ્થાને વિષય કહેવું અને પાછું ન્યારે કહેવું, બે વાત વિરુદ્ધ લાગે છે. ઉપર તપકે જોતા પોતાના અવસ્થામાં હોવા છતાં અવસ્થા ભેદ જીજ લો, અવસ્થાના ભેદભાવન ઉપયોગ પર્યાય છે પણ સ્વભાવને જોતા પર્યાયનું લક્ષ છૂટી જાય છે. કેમ કે સ્વભાવમાં પર્યાયનો ભેદ નથી, એમ દ્રવ્ય સામાન્યમાં સ્વભાવને જોતા દ્રવ્યનો ભેદ ઉડી જાય છે. જો ભેદ રહે તો સ્વભાવમાં જણાય, બે જ જણાય તો સ્વભાવ ન જણાય, પર્યાય ન હોય કે દ્રવ ન હોય, બે જ જણાય તો સ્વભાવ ન જણાય, કેમ કે સ્વભાવને ભેદ નથી. સ્વભાવ ભેદ સ્વરૂપે જ નથી. જો તું ભેદને જોવે છે તો સ્વભાવનું સ્વરૂપ નથી જણાતું, બીજું કાંઈ જોવે એ વાત નથી. એટલે કહ્યું કે માત્ર જ્ઞાનના ઉપયોગ રૂપ દ્વારમાં સ્વભાવ પ્રકાશમાન છે, નિયતપણે વ્યાપક છે. જેવું વ્યાપક છે, વ્યાપક છે, પ્રમાણરૂપ દ્રવ્યમાં, પ્રમાણના દ્રવ્યમાં ને જેને જોવાનું પ્રયોજન છે એ દેખાશે. વિભાવને જોવાનું જેનું પ્રયોજન છે, વિભાવને જોશે તો એને સ્વભાવ નહીં દેખાય. આમાં શું જોવું છે? હુંપણે શું જોવું છે? હુંપણે જે વિભાવને જુએ છે એ સ્વભાવ હોવા છતાં જોઈ શકે. જે હું પણ સ્વભાવને જોવે છે એ વિભાવને પર પણ જોવે છે. હું પણ જોતો આ તો મિથ્યા પ્રવૃત્તિમાં તો ઓળખવાની વાત છે. પહેલા ઓળખવાની વાત છે કે જ્ઞાન પણ છે અને રાગ છે. તો જ્ઞાનમાં તું સ્વભાવને જો, રાગમાં વિભાવને જો. જ્ઞાનમાં સ્વભાવને જો એટલું જ નહીં, જ્ઞાનમાં સ્વભાવને હું પણ જો તો તને વિભાવના પરપણો શું છે તને સમજાશે. પહેલું સમજાશે, ઓળખાણના તબક્કે તને સમજાશે, એ સ્ટેજમાં સમજણ આવશે, બીજા સ્ટેજમાં અનુભવ આવશે. અનુભવ તો સમજણ અનુસાર હોય કે સમજણથી બીજી, સમજણ બીજી હોય ને અનુભવ બીજો આવે એવું તો બને નહીં, કોઈ દિવસ એ તો બનવા યોગ્ય નથી. સ્વાધ્યાય કરવાનું છે, ઊંડા ઉતરીને ઊંડાનું ઉતરવામાં આવે વિષયમાં બીજો કંઈ સ્વાધ્યાય કરવાનો તો કોઈ અર્થ રહેતો નથી, પ્રયોજન રહેતો નથી. વ્યક્તપણે વ્યાપક છે તેમ અનુભવ ગોચર થાય છે, ચેતના ગુણ દ્વારા સદાય અનુભવમાં આવતો અંતરમાં પ્રકાશમાન છે. અનુભવ ગોચર થાય છે તે ઉપરથી દ્રવ્યમાં આવો સ્વભાવ વ્યાપક છે, એવો ઉપયોગમાં વ્યાપક વ્યક્તપણે વ્યાપક છે તે ઉપરથી સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ એને ઓળખાણ કહ્યું છે. કેમ કે નહીતર શું થાય છે કે જ્ઞાનમાં જાણવારૂપ સ્વભાવ એમ પરલક્ષે વિચારથી સંમત કરે છે પણ પ્રતીતિ આવતી નથી. એને જાણવાની સાથે એનો વિશ્વાસ ઉભો નથી થતો કે હું આવું છું, તો એને ઓળખાણ થતી નથી. ઓળખાણમાં વિશ્વાસ છે, એ ઓળખાણમાં વિશ્વાસ છે. પંચાધ્યાયીકારો તો શબ્દો જ બદલ્યા છે. ત્યાં આત્માની રુચિ થઈ છે, ત્યાં આત્માની શ્રદ્ધા થઈ છે, ત્યાં આત્માની પ્રતીતિ થઈ છે. આ બધી જ્ઞાનની પર્યાય છે. શ્રદ્ધા, રુચિ, પ્રતીતિ આ બધી જ્ઞાનની પર્યાય. એ જ્ઞાનનું રૂપ છે. કેમ કે જ્ઞાન દ્વારા ઓળખો, જ્ઞાન દ્વારા ઓળખો તો એને વિશ્વાસ આવ્યો કે આવો જ છો. એ પ્રતીતિ જ્ઞાન નથી, જ્ઞાનની પર્યાય છે. એ અત્યંત રુચિ હતો, જ્ઞાનમાં રુચિ, બધી જ્ઞાનની પર્યાય. એ ઉપરથી દ્રવ્યમાં પણ આવો સ્વભાવ વ્યાપક છે તેમ ઓળખાય છે. અનુમાન કરવું પડતું નથી પણ ઓળખાય છે. તેથી જ્ઞાન લક્ષણથી જ આત્મા ઓળખાય છે. અહીંયા જે દ્રવ્ય ભૂત્રિકાળી પ્રમાણ દ્રવ્યમાં આવો સ્વભાવ વ્યાપક છે, ભૂત્રિકાળીમાં પણ આવો વ્યાપક છે, પર્યાયમાં પણ વ્યાપક છે. જોઈએ દ્રવ પર્યાય બંનેમાં વ્યાપક થઈએ. દ્રવ પર્યાય બંનેમાં વ્યાપક છે, અખંડપણે વ્યાપક છે, એમાં કટકો નથી કે આ દ્રવનો ના પર્યાયનો સ્વભાવ છે, સ્વભાવ અખંડ સ્વભાવ. સ્વરૂપ શક્તિ કહો કે સ્વરૂપ સ્વભાવ, સ્વભાવ શક્તિ કહો કે સ્વભાવ કયો, બંને એકાર છે. શક્તિ ને સ્વભાવ કહેવાય છે, સ્વભાવ ને આ વિષયમાં પણ જુદી ગુરુદેવની વચનામૃત પરમાગમ સાર 708મો ઉલ્લેખનીય છે. આત્માનું વેદન કેમ થાય પ્રશ્ન થયો છે. લક્ષ લક્ષણની ચર્ચા ચાલુ છે. આત્માનું વેદન કેમ થાય, કે તું તે કઈ નિમિત્ત અને રાગમાં પ્રેમ કરે થાય નહીં. નિમિત્તને રાગને તો વાત તો છોડી દે, નિમિત્તને મુખ્યતા કરવાની કે રાગ બાજુ જવાની કે નિમિત્ત બાજુ જવાની, તો એ તો રસપ્રદ બંધ કરે છે. પણ ચેતનની ચેતના છે તે જ્ઞાન દર્શન વડે ચાલમાં આવે. ચેતનમાં જે ચેતનની જે ચેતના છે તે ચેતના પ્રગટ જ્ઞાન દર્શન વડે ખ્યાલમાં આવે. તે પરથી તો નહીં પણ જ્ઞાન સિવાય બીજી ગુણોથી પણ ખ્યાલમાં આવતી નથી. એમાં દર્શનમાં જ્ઞાન સિવાય બીજા કોઈ પણ પ્રકારે બીજા કોઈ ગુણમાંથી એ ચેતના ખ્યાલમાં આવતી નથી. એવા જ્ઞાન લક્ષણ વડે ચેતના જાણવામાં આવે ત્યારે ચેતના વડે ચેતન સત્તાનો નિર્ણય વચ્ચે કોઈ ન રહ્યો. નિર્ણય થવામાં વચ્ચે કોઈ પર ન રહ્યો, રાગ ન રહ્યો, નિર્મિત નિમિત્ત ન રહ્યો. ચેતના વડે ચેતન સત્તાનો ચૈતન્ય સ્વભાવની હૈયાતીનો નિર્ણય થયો. અનંત ચૈતન્ય, અનંત જ્ઞાન સ્વભાવ, અનંત સુખ સ્વભાવ, અનંત ગુણ સ્વભાવ, એની મારી હૈયાતી, એવી મારી હૈયાતી એમ ચેતના વડે ચેતન સત્તાનો નિર્ણય થયો. જ્યારે જ્ઞાનમાં ચેતના ખ્યાલમાં આવી ત્યારે ચેતન સત્તા છે એમ નિર્ણય થયો. ત્યારે ચેતના ઉપરથી આખી સત્તા લઈ લીધી, એનું અસ્તિત્વ ગ્રહણ થયું, ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ થયું. એ અસ્તિત્વની અંદર અનંત ગુણ અભેદપણે ગ્રહણ થઈ ગયા એમ નિર્ણય થયો. જાણવા દેખવા વાળી વસ્તુ છે, જાણવા દેખવા વાળી પર્યાય છે એમને લીધી. જાણવા દેખવા વાળી વસ્તુ છે તે વડે સુખનો અંશ પ્રગટ થયો. ત્યારે જ્યારે અનુભવ થયો ત્યારે તો સુખનો અંશ પ્રગટ થયો અને ત્યારે ચેતન સત્તાનો નિર્ણય થયો. આને પણ નિર્ણય કહેવાનો. નિર્ણયના બે પ્રકાર ગુરુદેવ વાત કરતા હતા. એક પ્રથમ ઓળખાણના વિષયમાં નિર્ણય લીધે છે, બીજો અનુભવ થયો ત્યારે ખરો નિર્ણય થયો. એ અનુભવપૂર્વકનો નિર્ણય છે. જ્ઞાનમાં એ નિર્ણય છે, એ સમ્યક જ્ઞાનનો નિર્ણય છે. થોડા પણ એવી જ્ઞાન સમ્યક નથી થતી, એ પહેલાની વાત છે. અહીંયા સમ્યક જ્ઞાનમાં નિર્ણય ત્યારે સુખનો અનુભવ પ્રગટ થયો ત્યારે. પહેલામાં ભાવભાષણથી બીજામાં અનુભવ થયો. તો જ્યાં જે પ્રકરણ ચાલતું હોય તે
અનુસાર
ભાષણમાં હજી નિર્વિકલ્પ વેદન છે એવું વેદન નથી. પછી ભાષણનું નિર્ણય, ભાષણ થયું ત્યારે નિર્ણય છે એમ કહેવાય, વેદન થયું ત્યારે પણ નિર્ણય છે એમ કહેવામાં. સર્વગુણોમાં જ્ઞાન મુખ્ય ગુણ છે, અનંત ગુણોમાં જ્ઞાન છે એ મુખ્ય ગુણ છે. એટલે કોઈનીતર કોઈ પ્રશ્ન કરે છે કે કોઈ ગુણ મોટો નથી અને કોઈ ગુણ નાનો નથી, કેમ કે પ્રત્યેક ગુણને પોતાનું સામર્થ્ય અનંતું છે. દર્શનને પોતાના, શ્રદ્ધાને પોતાનું અનંત સામર્થ્ય, સુખને પોતાનું અનંત સામર્થ્ય, અસ્તિત્વને પોતાનું અનંત સામર્થ્ય, વ્યક્તિત્વને પ્રભુત્વને બધાને. તો એ તો એ રીતે તો બધાને પોતપોતાનું અનન સામર્થ્ય, તો પણ પ્રધાનતા મુખ્યતા જ્ઞાનગુણની છે. આ વસ્તુ અધ્યાત્મમાં આવે છે, તો પણ બધા ગુણો સામર્થમાં અનંતા, કોઈ ઓછા સામર્થ્ય વાળું નહીં, અનંત સામર્થ્યમાંથી કોઈનું ઓછું સામર્થ્ય નહીં, તો પણ એમાં જ્ઞાનની પ્રધાનતા છે, સર્વગુણોમાં જ્ઞાન મુખ્ય છે અને તે સ્વપર પ્રકાશક છે, તેવું તેનું વિશેષપણું છે. આવું વિશેષપણું કોઈ ગુણને નથી, સ્વપરને પ્રકાશમાંનું વિશેષપણું કોઈ ગુણને એ જ્ઞાન છે. જ્ઞાનની અગ્રતા ઉર્ધુતા જ સર્વ જાણવાનું થાય, જ્ઞાનની અગ્રતામાં એટલે ઉર્ધુતામાં જ સર્વને જાણવાનું છે. બીજા ગુણો છે એમ ક્યાં જાણ્યું? જ્ઞાનમાં આત્માને સુખ ગુણ છે, આત્માને અસ્તિત્વ ગુણ છે, ક્યાં જાણ્યું? જ્ઞાનમાં. છ દ્રવ્યો છે એ જ્ઞાનમાં જાણ્યું, રાગ છે એ જ્ઞાનમાં જાણ્યું, વિભાવની ઉની અહીંયાથી પણ પહેલા જ્ઞાન નહોતું તો ખબર પડી કે આ વિભાવ છે. દેવગુરુ શાસ્ત્રની હયાતી જ્ઞાનમાં, જ્ઞાનની મુખ્યતા છે, જ્ઞાનની અગ્રતા છે, જ્ઞાનની ઉર્ધતા છે. જ્ઞાનની અગ્રતામાં એટલે ઉર્ધતામાં સર્વ જાણવાનું થાય છે. ત્યાં પણ જ્ઞાનની હયાતી અનંત ગુણોમાં આ જગ્યાએ જ્ઞાનની હયાતી ઉર્ધતાને લઈને વિશિષ્ટપણું ધરાવે છે. આ કેમ જ્ઞાન મુખ્ય છે એનું લોજિક છે. આ શા માટે જ્ઞાન મુખ્ય છે? એટલા માટે કે તે સ્વપ્ર પ્રકાશક છે, એની ઉર્ધતામાં જણાય છે. આમ હોવા છતાં પરંતુ જ્ઞેયલુબ્ધતાને વશ નિરાકાર જ્ઞાન મુખ્ય થાય છે. શું થાય છે એના લીધે? જ્ઞેયલુબ્ધતાને વશ, જ્ઞેયમાં સુખની કલ્પના હોવાને લીધે, કલ્પના તો જ્ઞાન જ છે, એને તો સાચું જ લાગે છે, એને તો નિશ્ચય છે કે જ્ઞેયમાં ખરેખર સુખ છે, એડી ગળી લાગે છે, સારી લાગે છે, એને ખરેખર જ સારું સુખ નહીં લાગે છે. ત્યાં પરંતુ જ્ઞેયલુબ્ધતાને વશ જ્ઞાકાર જ્ઞાન મુખ્ય થાય છે. જ્યાં જે તે જ્ઞેય છે એના એનો જે આકાર પડે છે એ જ્ઞાકાર જ્ઞાનની મુખ્યતા વર્તે છે, અને જ્ઞાકાર જ્ઞાનની જ્યાં મુખ્યતા વર્તે છે ત્યાં જ્ઞાન સામાન્ય તિરુભૂત થઈ જાય છે. તો વેદન તો જ્ઞાન સામાન્યમાં છે, જે જ્ઞાનનું જ્ઞાન વેદન છે એ તો જ્ઞાન સામાન્યમાં છે. વિચારમાં અત્યાર સુધી ભલે ન આવ્યું, પણ જ્યારે ધ્યાન ખેંચ્યું, શ્રી ગુરુએ ધ્યાન ખેંચ્યું કે દીવો દીવાને પ્રકાશે છે, કે ઘટપટને પ્રકાશે છે, એમાં પહેલા કોને પ્રકાશે છે? પહેલા ઘટપટને કે પહેલા પોતાને? કબૂલ કરવું પડશે કે દીવો તો પહેલા પોતાને પ્રકાશે છે, પોતાને પ્રકાશ્યા વિના ઘટપટને પ્રકાશે છે એ વાત રહેતી નથી. ભલે સમકાળે છે તો પણ જ્યારે દીવો પ્રગટે છે ત્યારે જ ઘટપટ પણ જણાય છે, તો પણ અગ્રતા પહેલા પોતાના પ્રકાશનની છે. આ વાત ન્યાય સંપન્ન. જો પહેલા એની અગ્રતા ન વિચારવામાં આવે તો એ વાત ન્યાય સંગત રહેતી નથી. છે બંને સમકાળે, તો પણ પહેલા પોતાનું પ્રકાશન છે, પછી ઉપરનું પ્રકાશન છે, એ રીતે એની મુખ્યતા લેવી જોઈએ. તેમાં જ્ઞાન વેદન એટલે સામાન્ય જ્ઞાન પ્રસિદ્ધ હોવા છતાં પણ શિરોભૂત થઈ જાય છે. ક્યારે? જ્ઞાકાર જ્ઞાન મુખ્ય થાય છે. મુખ્ય થાય છે એમ કહો કે જ્ઞાકાર જ્ઞાન આવિર્ભૂત થાય છે એમ કહો, અથવા જ્ઞાકાર જ્ઞાનમાં એટલો જ એવડો જ હું એમ જ્યારે અનુભવ થાય છે ત્યારે જ્ઞાન સામાન્ય શિરોભૂત થઈ જાય છે. ઉપયોગભૂત થઈ જાય છે એટલે નાશ થઈ જાય છે એમની, પ્રસિદ્ધ હોવા છતાં છે તો એ પ્રગટ જ્ઞાન સામાન્ય પણ એક પ્રગટ પર્યાય છે, છતાં એની પ્રગટતા ઢંકાઈ જાય છે એટલે એને તિરોભૂત થાય છે એમ કહેવામાં ગૌણ, પણ એટલી હદે ગૌણ થાય છે કે એને પોતાને જાણવામાં આવતું નથી. સામાન્ય રીતે પૂછો કે જ્ઞાનમાં જ્ઞાન વિલન છે એ પકડાય છે તો દરેકજી એમ કે છે જ્ઞાનમાં તો જ્ઞાન વિલન પકડાતું નથી, જ્ઞાની એમ કે છે બીજું ભાઈ જ્ઞાનમાં જ્ઞાન વિલન છે અને વેદનભૂત જ્ઞાન જ્ઞાનનું સ્વરૂપ જ વેદનભૂત હોવાથી એ વેદનનો ત્યાગ પણ કરી શકાતો નથી, એ વેદન છૂટી શકતું નથી, છોડી શકાતું પણ નથી. એવી પરિસ્થિતિ હોવા છતાં નિલુબ્ધતાને વશ અથવા જ્ઞાકાર જ્ઞાનની મુખ્યતાને વશ એ તિરુભૂત થઈ જાય છે એટલે જણાતું નથી, છતાં જણાતું નથી. અને તપાસીને કહી શકે છે કે હા બરાબર વાત નથી જણાતું ભાઈ, જ્ઞાનમાં જ્ઞાન વિજન જણાતું નથી, આ એક હકીકત છે. ત્યારે ન્યાયથી તો સ્વીકારવું પડે એવું છે કે જ્ઞાન છે તો વેદનભૂત એનું સ્વાભાવિક સ્વરૂપ છે, જો એનો એ ત્યાગ કરે છૂટે તો જ્ઞાનનો નાશ થાય, જ્ઞાન જ્ઞાન વેદનને છોડે તો સ્વયં જ્ઞાનનો જ નાશ થાય, એમ તો બની શકતો નથી. છતાં ઉપયોગમાં એનું પકડવું થતું નથી, ઉપયોગમાં એ જ્ઞાન વેદન પકડાતું નથી. ત્યારે ઉપયોગમાં જ્ઞાન વેદન પકડાતું નથી તો શું ઉપયોગમાં પકડાય છે, એ ઉપયોગમાં જ્ઞાન પકડાય છે, જે જગ્યાએ તો કામ કરે નહીં. તો જે પકડ એની જ્ઞેય ઉપરની પકડ છે એ પકડ છોડવી રહી એ વાત છે, જ્યાં સુધી ઉપયોગ એ પકડને ન છોડે ત્યાં સુધી આ બધું પકડ થવાનો પ્રશ્ન ક્યાં આવે છે. એટલે એ હિસાબે છે છતાં તિરોભૂત છે, પ્રસિદ્ધ હોવા છતાં અપ્રસિદ્ધ થઈ જાય છે અને એ રીતે ત્યાં એને પોતાનું જે લક્ષણ છે એ પકડાતું નથી એટલે લક્ષ્ય પણ પકડાતું નથી, લક્ષણ પકડાતું નથી એટલે એ જ લક્ષણ છે, જ્ઞાન સામાન્ય જ એનું લક્ષણ છે, વેદન એનું લક્ષણ, વેદનથી એની પ્રસિદ્ધિ છે, લક્ષ લક્ષણ એ જ પકડાતું નથી એટલે લક્ષણ નથી પકડાતું તો લક્ષ ક્યાંથી ઓળખાય, લક્ષણ પકડાય તો લક્ષ ઓળખાય. પણ ન્યાય પણ એમ કહે છે કે નિરાકાર જ્ઞાન તો જ્ઞાન વિશેષ છે, જો તમે જ્ઞાન વિશેષને સ્વીકારતા હો સામાન્ય વગર કેવું છે, વિશેષ આવી ગયા છે સામાન્ય વગર વિશેષ કોનું, સામાન્ય વિશેષ તો સાપેક્ષ છે, સામાન્યના સ્વીકાર વગર વિશેષનો સ્વીકાર પણ સાચો નથી, એમ તો સામાન્યની હયાતી સ્વીકારે સ્વીકારવી જ રહી તમારે ન્યાય એની મુખ્યતા એટલી બધી જ્ઞાકાર જ્ઞાન ઉપર છે, એટલી બધી જ્ઞાકાર જ્ઞાન ઉપર એની લક્ષતા પકડ છે, કેમ કે સુખબુદ્ધિ છે એ વાત તો શું છે કે એને સુખબુદ્ધિ છે, એ તપાસી તપાસીને અંતર અવલોકન કરી કરીને એને તોડવી જોઈએ. ગુરુદેવ શુક્ર પ્રવચનમાં ત્યાં સુધી કહે છે ભાઈ તું સ્વાધ્યાય કરે છો સમજે છો એટલે કે તું જ્ઞાન પ્રાપ્તિ માટે આ પ્રયત્ન કરે છો, પણ જો તેવું સમજીને આવી રીતે અંતર અવલોકન પૂર્વક અંતર્મુખ થવાનો પ્રયત્ન ન કર તો તે જે કાંઈ જાણ્યું છે ને સમજ્યું છે તારું જ્ઞાન શુષ્ક થઈ જશે. જ્ઞાનને શાસ્ત્ર જ્ઞાનની ધારણા પછી શુષ્ક જ્ઞાન થવાનું શું કારણ છે, તે અંતર્મુખનો પ્રયત્ન
છે કારણ છે.
એને જે દિશામાં લઈ જવું જોઈએ જે જ્ઞાન માનો કે તમને સમજ્યા એક સમજણ આવી, પહેલાં જે નહોતી એ સમજણ આવી, હવે એનો ઉપયોગ જો ન થાય તો એ સમજણ કામ નહીં થાય. ભૂખ લાગી છે હમ પણ ગળાને ગળે જાણવું, સારું ન જાણવું, કડવાને કડવું જાણવું ને ખરાબ ન જાણવું, પહેલી તો વાત એ છે કે સારું ખરાબ જાણતા તો એના ઉપરની પકડ નહીં છૂટે. એટલે એનાથી પકડ નહીં છૂટે તો જુદા પડવાનો પ્રશ્ન રહેતો નથી. તો જેવું છે એવું જાણવામાં કાંઈ વાંધો નથી. જાણનાર હું છું, જણાનાર સાથે મારે કાંઈ ખરેખર સંબંધ નથી. હું તો જાણનાર માત્ર છું, કરવું હોય કે કરવું હોય, હું જાણનાર માત્ર છું. કડવા પણ ગળ્યા પણ ભલે જણાતું હોય તો પણ જ્ઞાનને કડવું ગળવું કરી શકાતું નથી. જ્ઞાન ન તો કડવું થાય છે, ન તો જ્ઞાન ગળું થાય છે. જ્ઞાન એટલે હું જ્ઞાનમાં શેરડી ગળી જણાય છે, લાગતી નથી. વાંધો છે મારો જ્ઞાનમાં શેરડીનું ગળપણ જણાય છે, જ્ઞાનને લાગતું નથી. લાગે તો જ્ઞાન ગયું થઈ જાય, ગળપણ જ્ઞાનને લાગી શકે નહીં. જ્ઞાન લુખું છે સ્વભાવથી, જ્ઞાન જીભની જેમ લુખું છે. જીભ સ્વાદ બધો જાણે, એકને સ્વાદ એક સ્વાદને સંઘરે નહીં. તમારો પ્રિયમાં પ્રિય સ્વાદ હોય તો જીભે સંઘરે હોય તો કયો કે નહીં. એ જ્ઞાન એવું છે, જીભ લુખી છે જ્ઞાન પર. ચીકણામાં ચીકણો પદાર્થ લો ને જીભ લુખી છે, એમ જ્ઞાન લુખું છે.
અગત્યની વાત અંતર્મુખ અવલોકન, અગત્યની વાત અંતર્મુખ અવલોકન ની આવી એમાં કોઈ
સ્પષ્ટ એવું છે કે જ્ઞાનમાં જ્ઞાનને જોવું, વર્તમાનમાં જ એક જ પર્યાયમાં જ્ઞાનની પર્યાય પોતાને જ જોવે તો આ સ્વસ્થનું પણ જ્ઞાન કરવું પણ છે. કાંઈ અઘરું કે આડુંઅવળું નથી. જે સ્વસન્મુખપણું છે તે જ અંતર્મુખપણું છે, જે અંતર્મુખપણું છે એ જ સ્વસન્મુખપણું છે. શબ્દાંતર છે, ભાવમાં કાંઈ અંતર નથી. સહજમાં સુગમતાથી પ્રાપ્ત થાય એવું છે. થોડોક માવડો જોઈએ, થોડીક દરકાર જોઈએ, થોડીક ભાવના જોઈએ, એ કાર્ય કરવા પાછળ નહીં, થોડી લગ્ન પણ જોઈએ. નહીં તો બીજું બધું એટલું વળગાડ છે આ જીવને, એટલી બધી ભૂતાવળનો વળગાડ છે કે આ બધું આ ચૂકી જાય છે. ઘણા નથી પામી
શકતા,
સહેલું તો સંતોએ કરેલું જ છે, પણ જે પ્રયત્ન કરે એને સહેલું છે, ન પ્રયત્ન કરે
પ્રયત્ન નથી.
ચોક્કસ વાત છે, હવે 100% વાત છે.
પ્રયત્ન
નથી, અહીંયા આવ્યા છતાં પ્રયત્ન નથી, નથી ને નથી. એ સ્વીકારવું જોઈએ, ભૂલ સ્વીકારવી પડે એવી છે, નહીતર પ્રયત્ન કરી અઘરું નથી. પ્રયત્ન નથી તેથી જ અઘરું છે, એ વાત સ્પષ્ટ છે. સમજાય છે, કાંઈ સમજાય છે, કાંઈ કાંઈક તને કાંઈક સમજાય છે. બધું સમજાય તો તારો ભેડો પાર થઈ જાય છે. માર્મિક છે આમ તો, એમ કહેતા કે આ મારું વિસામાનું વાક્ય છે. એ ધારું બોલીએ છીએ તો આ વિસામો ખાવો હોય ત્યારે આ બોલીએ છીએ, પણ એ વિસામો ખાવામાં તમને ટકોર કરી દઈએ છીએ.
બધું કંઈ
નહીં બોલતા બોલતા ભલે વિસામો ખાવો પડે છે, પણ તમને ટકોર કરી દઈએ છીએ. કાંઈ સમજાય છે આમાં? જ્ઞાન વેદન, જ્ઞાનમાં જ્ઞાન વેદન પ્રસિદ્ધ હોવા છતાં પણ તિરુભૂત થઈ જાય છે. ત્યાં જ્ઞાનની જ્ઞાન વેદન રૂપ પ્રસિદ્ધિ વડે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરીને નિરાકાર જ્ઞાનને ગૌણ કરવાનું વિધિ વડે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે એ પ્રકારે અંતરંગમાં સ્વભાવના આધારે પ્રવર્તન થાય તો તે જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. કેમ કે સ્વપણે વેદાત્મ જ્ઞાન તે આત્મા છે. પંદરમી ગાથાનો વિષય એ લીધો છે. અહીંયા પંદરમી ગાથા પહેલાં જે 13 નંબરનો કળશ છે, જ્ઞાનાનુભૂતિ તે આત્માનુભૂતિ છે અને આત્માનુભૂતિ તે જ્ઞાનાનુભૂતિ છે એમ ખરેખર છે. સાકલેતિ બુદ્ધવા એમ ખરેખર જાણવું અને એમ જાણીને અનુભવ કરવો એમ લીધું છે. ત્યાં એ 13મો કળશ રાજમલજી એમાં એમ લીધું છે કે આવી જે જ્ઞાનની અનુભૂતિ એને જ્ઞાન માટે શાસ્ત્ર ભણવાની કોઈ અટક નથી. એ 13માં કળશની ટીકા કરીએ છીએ. અને જે છેલ્લી વાત આમાં દીક્ષોપણે વેદાતું જ્ઞાન તે આત્મા છે એ પરમાગમ સારમાં 733 નંબરના બોલમાં એ વાત લીધી. ભેદ જ્ઞાનનો વિશે ચલાવતા બોલ કે સ્વપણે વેદાતું જ્ઞાન તે આત્મા છે. જ્ઞાનમાં સ્વપણું ક્યારે પણ પોતાનો આધાર જ્ઞાને કદી લીધો નથી અને રાગનો આધાર કદી જ્ઞાને છોડ્યો નથી. આ વિપરીતતા છે. એ વિપરીતતા છૂટતા સ્વપણે જ્ઞાન વેદવામાં આવે તો એ જ્ઞાન વેદન તે આત્મા છે. કેમ કે ત્રિકાળીનું વેદન તો થતું જ નથી. સ્વસંવેદનમાં પણ જ્ઞાન જ્ઞાનને વેદે છે. એનું નામ જ સ્વસંવેદન છે. લક્ષ આત્મા ઉપર હોવાથી, ત્રિકાળી ઉપર લક્ષ હોવાથી આત્માનું વેદન થયું એમ બોલાય છે એવું કથન થઈ શકે છે. પણ ખરેખર જ્ઞાનને જ્ઞાનની પર્યાયનું જ વેદન છે. અનાદિ અનંત સર્વ જીવોને નિગોથી માનીને સિદ્ધ પર્યંતના જીવોને પોતાની પર્યાયનું વેદન હોય છે. ન તો ત્રિકાળી સામાન્યનું વેદન થાય છે, ન તો પર પદાર્થનું વેદન થઈ શકે છે. બેમાંથી એકેનું વેદન થઈ શકતું જ નથી. પર્યાયને પર્યાયનું જ વેદન થાય છે. વેદ અપેક્ષાથી અવેદ અપેક્ષાથી પર્યાય વિશિષ્ટ આત્માનું વેદન થાય છે. બસ કે ત્યાં જ્ઞાનની વેદન રૂપ પ્રસિદ્ધિ વડે અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી તપાસવું પડે છે. ત્યારે એ તપાસતા જ્ઞાનમાં જ્ઞાનના વેદનની વેદન છે એ અનુભવ સ્વરૂપ છે. પ્રસિદ્ધપણે જોવામાં આવે છે, પ્રગટપણે જોવામાં આવે છે. અને જ્યારે એની પ્રસિદ્ધિ અથવા પ્રગટતા જોવાય છે ત્યારે એમાં હુંપણે દ્રષ્ટિ છે ને, અનુભવ દ્રષ્ટિથી એમાં હુંપણાનો ભાવ આવે છે. અને હુંપણાનો ભાવ આવતા એની મુખ્યતા થાય છે. મુખ્યતા થાય છે એટલે એનો આવિર્ભાવ થાય છે. જ્યાં મમત્વ તેની મુખ્યતા તેનો આવિર્ભાવ. મમત્વ થવું જોઈએ અને જ્યાં અસ્થિ છે ત્યાં મમત્વ કરવાની વાત છે. નાસ્તિ છે ત્યાં મમત્વ કર્યું છે એવું થવાની વાત છે. જ્ઞાનની વેદન રૂપ પ્રસિદ્ધિ વડે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરીને, એટલે જ્ઞાન સામાન્ય તે હું, જ્ઞાન માત્ર તે હું એમ સામાન્યમાં અહંપણું કરીને જ્ઞાકાર જ્ઞાનને ગૌણ કરો તે ઓટોમેટિક જ થાય છે. એકના આવિર્ભાવમાં બીજાનો તિરોભાવ ઓટોમેટિક જ છે. જ્યારે વિશેષનો આવિર્ભાવ કરે ત્યારે સામાન્ય આવિર્ભાવ કરવા માટે વિકલ્પ નથી કરવો પડતો. એમ સામાન્યનો આવિર્ભાવ કર્યો ત્યારે વિકલ્પ વિશેષ જ્ઞાનનો આપોઆપ જ આવિર્ભાવ થાય છે. પણ એ થાય છે બતાવવા માટે એમ કહ્યું કે જ્ઞાકાર જ્ઞાનને ગૌણ કરવાનું વિધિ વડે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે. ત્યાં જ્ઞાન પ્રગટપણે અનુભવમાં આવે છે એમ કહો કે ત્યાં આત્મા પ્રગટ પણ અનુભવમાં આવે છે એમ કહો, બંને એક વાત છે. એ પ્રકારે અંતરંગમાં સ્વભાવના આધારે પ્રવર્તન થાય. જ્ઞાન પ્રગટમાં અનુભવમાં આવે એટલે પર્યાયનો આધાર એમ નહીં લેવાનો. દ્રવ ગુણ કે પર્યાય એકેનો ભેદ નહીં, સ્વભાવનો આધાર થઈ ગયો ત્યાં. અંતરંગમાં સ્વભાવના આધારે પ્રવર્તન થાય તો એ જ્ઞાનની અનુભૂતિ, પર્યાયમાં જે જ્ઞાનનો અનુભવ છે તે જ આત્માની અનુભૂતિ છે. એ જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. ત્યાં આત્માની અનુભૂતિ આનાથી કોઈ બીજી ચીજ છે એ જરા પણ વિચારવા યોગ્ય નથી. અને જ્ઞાનની અનુભૂતિ છે તે આત્માની અનુભૂતિ છે એમ શા માટે? કારણ કે સ્વપણે વિદાતું જ્ઞાન તે આત્મા છે માટે. જે જ્ઞાન સ્વપણે વિદાય તે સ્વસંવેદન રૂપે હોવાથી એને જ જ્ઞાનાનુભૂતિ, એને જ આત્માનુભૂતિ કહેવામાં આવે. એક બીજી રીતે વિચારીએ કે જ્ઞાન પોતાને વેદે, જ્ઞાન જ્ઞાનને વેદે, તો એમાં સ્વપણું નહીં આવવાનું શું કારણ છે? અથવા જ્ઞાનમાં પોતાને, જ્ઞાનમાં પોતાને પોતાનું પોતાપણું કરવું, જ્ઞાનમાં પોતાને જ પોતાનું પોતાનું પોતાપણું કરવું એ જ્ઞાનમાં સ્વપણું છે. તો એ જ્ઞાનમાં જે સ્વપણું કરવું એ વાત કોઈના ઘરની નથી કે તકલીફ પડે. જ્ઞાન પોતે પોતામાં પોતાપણું કરે તે જ જ્ઞાનમાં સ્વપણું કર્યું એમ કહેવાય. પોતામાં સ્વપણું કરવું છે. જ્ઞાન જયારે પોતામાં સ્વપણું કરે ત્યારે એની મુખ્યતા થાય, ત્યારે એનો આવિર્ભાવ થાય, ત્યારે એનું વેદન છે પ્રસિદ્ધ થાય, પ્રગટ થાય. એ જ જ્ઞાનને જ્ઞાનાનુભૂતિ, એ જ જ્ઞાનને આ તે જ આત્માની આત્માનુભૂતિ છે. આ બીજી કોઈ વાત આમાં નથી. અથવા આત્માનુભૂતિનો બીજો અર્થ એ છે, અથવા આત્મજ્ઞાનનો પણ બીજો અર્થ એ છે કે આત્મા એટલે પોતે. આત્મા એટલે કોણ? આત્મા એથી કો અર્થ કે અહમિતિ વૈષ્ણાચાર્ય પ્રવચન સાધમાં ટીકા કરતા પૂછ્યું કે આત્મા 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 આપ કરો છો, આત્માનો અર્થ શું? પણ આત્મા એ કો અર્થ અહમ વિધિ? બસ આટલું જ અહંપણું. તો જ્ઞાનમાં અહંપણું કર્યું એનું, જે જ્ઞાને પોતામાં અહંપણું કર્યું એનું બીજું નામ આત્મજ્ઞાન. પોતાનું જ્ઞાન કહો કે આત્મજ્ઞાન. આ આત્મજ્ઞાન આ સિવાય કોઈ બીજો વાઘ દીપડો નથી કે બીજું કાંઈ નથી. જ્ઞાન પોતામાં પોતાપણું અહંપણું કરે તે જ આત્મજ્ઞાન. આ સિવાય આત્મજ્ઞાન બીજી કોઈ ચીજ નથી. અને આ જ આત્મજ્ઞાન અનંત સુખનું કારણ છે, કેવળ જ્ઞાનનું કારણ છે, અનંત જન્મ મરણના નાશનું આ કારણ છે. કેમ કે એનો આત્મા જ્ઞાન જ્યારે પોતામાં પોતાપણું કરે છે ત્યારે કોઈ પરમાત્મા પોતાપણું કરતું નથી. કોઈ પરમા પોતાપણું કરતું નથી એટલે જ્ઞાનને કોઈ ભાવ સંબંધ રહ્યો નહીં. પર સાથે ભાવ સંબંધ નહીં રહ્યો તો દ્રવ્ય સંબંધ નહીં રહ્યો. સીધી વાત છે. ભાવે ભ્રમણ તો દ્રવ્ય ભ્રમણ, ભાવ ભાવથી સંબંધ કાપ્યો તો દ્રવ્યથી સંબંધ કપાઈ જશે. પતી ગઈ વાત, મુક્ત થઈ જશે. આત્મા જ્ઞાન થઈ શકવાનો પ્રશ્ન છે જ નહીં. એવું જે સ્વરૂપનું જ્ઞાન છે, એવું જ સ્વરૂપ છે, એવું જે સ્વરૂપનું જ્ઞાન છે એ અસિધારા જેવું. સરવારની ધાર કાકડીને ન કાપે,
કાપે
ગજવેલ ની તરવાર કાકડીને ન કાપે, કે પ્રશ્ન જ નથી કાંઈ, એમાં પ્રશ્ન શું કાકડીને કાપે, એ તો સીધી પડી કટકા છે, એનું આવું સ્વરૂપ છે. સ્વભાવમાં અહંપણું થાય છે અને એવું થાય તો તે જ્ઞાનની અનુભૂતિ, તે જ આત્માની અનુભૂતિ છે, કારણ કે સ્વપણે વેદાનું જ્ઞાન તે આત્મા છે. એ વાત અનંત ગુણોમાં જ્ઞાનની મુખ્યતાને લઈને પ્રાણગુણોની વિધિનો વિષય એમાં લીધો. પછી બીજો તર્ક અહીંયા ઉઠાવ્યો છે, લક્ષણનો, લક્ષણ શબ્દનો જે પ્રયોગ થાય છે નિયમ સાધનો વિશે લઈને. વળી અહીં એવો તર્ક પણ સંભવિત છે કે આત્માને પરમાગમમાં, પરમાગમ એટલે નિયમ સાધનમાં લક્ષમાં રાખવું, પારિણામિક ભાવ લક્ષણ કયો છે, એવો છે આત્મા કે પારિણામિક ભાવ લક્ષણ આત્મા છે અને તે નિશ્ચયનો વિષય છે. એવો જે પારિણામિક ભાવ લક્ષણ આત્મા, તે નિશ્ચયનો વિષય છે. નિશ્ચય નહીં નો વિષય છે, નિશ્ચય સ્વરૂપ છે. જ્યારે ઉપયોગ લક્ષણ તો વ્યવહારનો વિષય છે, ઉપયોગ તો પર્યાય છે અને પર્યાય છે તે વ્યવહારનો વિષય છે. શું કીધું કે પારિણામિક લક્ષણ એ આત્મા, તે નિશ્ચયનો વિષય, ઉપયોગ લક્ષણ એ વ્યવહારના વિષય. તો ઉક્ત બે લક્ષણમાંથી કયું લક્ષણ લક્ષણ તરીકે ગ્રહણ કરવા યોગ્ય છે, આ પ્રશ્ન ઉઠાવ્યો છે. આત્માને ઓળખવા માટે, કેમ કે પ્રકરણ છે નિર્ણય કરવાનો, આત્માનો નિર્ણય કરવા માટે પારિણામિક લક્ષણથી લેવું કે ઉપયોગ લક્ષણથી લેવું, તો નિશ્ચય ઉપર વજન દેનાર એમ કે પારિણામિક લક્ષણ લો ને ભાઈ, નિશ્ચય તો એ છે, ઓલું તો વ્યવહારમાં જાય છે, વ્યવહારને શું કરવા બાજુ શા માટે વ્યવહાર આયા નહીં કામ આવે વાત, એ સમજણ વગરની વાત છે. અથવા એક પ્રશ્ન એ છે, શા માટે નિશ્ચયના વિષયભૂત લક્ષણને સાધન ન બનાવવું અને વ્યવહારના વિષયભૂત લક્ષણને સાધન બનાવવું, આના પ્રશ્નમાં આ બીજો પ્રશ્ન સીધો આ છે. કારણ કે પ્રશ્ન કરનાર એટલા માટે એમ પ્રશ્ન કરે છે, પક્ષ તો વ્યવહાર કરતો નહીં કરતા, નિશ્ચય નહીં નો પક્ષ કર્તવ્ય છે, જોર તો નિશ્ચય ઉપર દેવાનો છે, અને તમે ઉપયોગ લક્ષણની વાત શું કરવા મુખ્ય કરો છો અને પારિણામિક લક્ષણની વાત શા માટે અહીંયા લીધા નથી. પક્ષ તો કરવાનો છે નિશ્ચયનો, જોર તો દેવાનો છે નિશ્ચય ઉપર, એથી ઉપયોગ લક્ષણની મુખ્યતા કરવા યોગ્ય નથી એવું અમને લાગે છે, પારિણામિક લક્ષણની મુખ્યતા કરવા એવી લાગે છે. આ એક પ્રશ્ન કરવાની દલીલ છે. ગડબડ થાય એવું છે, મને એવી લાગે બરાબર છે, ચાલે એવું નથી, અહીંયા નથી ચાલે એ વિશે અહીંયા કામમાં આવે એવું નથી. પરંતુ 246 ના ભાવાર્થમાં જયચંદજી પંડિતે એમ કહ્યું કે પારિણામિક જે ચૈતન્ય શક્તિ તો પારિણામિક સ્વરૂપે છે, તેથી તે અવ્યક્ત છે અને અવ્યક્ત છે એની ઓળખાણ થઈ શકતી નથી. એના વિના અજાણ્યાજીને અવ્યક્તની ઓળખાણ થઈ શકતી નથી. ઉપયોગમાં વ્યક્ત છે તે, એટલે ત્યાંથી ઓળખાણ થાય છે. એટલે આ વાત પ્રેક્ટિકલી એને જો ન પકડાય તો એ આ દલીલની અંદર થાય છે. નિશ્ચિત લક્ષણ ન પકડાય, વ્યવહારના લક્ષણ આત્માને ઓળખવા માટે તો પ્રસિદ્ધ ઉપયોગ લક્ષણ જ સાધન છે, આમાં બીજું કઈ ચાલે હું. આત્માને ઓળખવા માટે તો પ્રસિદ્ધ ઉપયોગ લક્ષણ સાધન છે, અને નિયમસારમાં જે આ પરમાગમમાં આ વાત કરી છે પારિણામિક ભાવ લક્ષણની, ત્યાં ભાવનાની વાત ચાલી છે. ભાવ કોની ભાવનાની વાત ચાલી છે? કે જે મોક્ષ માર્ગમાં વર્તે છે એવા સાધક જીવના ભાવનાની વાત ચાલી છે. એને આત્મા ઓળખવાનો બાકી છે જ નહીં, પછી એને ઓળખવાનું પ્રકરણ ત્યાં ચલાવવાનો પ્રશ્ન રહેતો નથી. ત્યાં તો ઓળખવાનું પ્રકરણ જ નથી. શબ્દ ભરે લક્ષણ વાપરો છે, પણ એ સ્વરૂપના અર્થમાં વાપરો છે. આત્મા પરમ પારિણામિક ભાવ સ્વરૂપે છે એમ કહેવું છે. એ સ્વરૂપના બદલે પરમ પારિણામિક લક્ષણ છે એમ કહ્યું છે. એટલે સ્વરૂપનું લક્ષણ ત્યાં એકાર્થમાં શબ્દ પ્રયોગ છે. પણ ઓળખવા માટે તો પ્રસિદ્ધ ઉપયોગ લક્ષણ જ સાધન છે, અને ઉપયોગ લક્ષણ દ્વારા જેની ઓળખાણ કરવાની છે તે પારિણામિક ભાવ સ્વરૂપ લક્ષ્ય આત્મા છે. શું ઉત્તરમાં ન્યાય શું છે, લોજિક શું છે? કે લક્ષણ અને લક્ષ્ય એમાં પારિણામિક ભાવ તો લક્ષ્યના સ્થાને છે અને ઉપયોગ લક્ષણના સ્થાને છે એમ કહેવું છે. પણ ઓલાપણે તો પારિણામિક ભાવ લક્ષણમાં લક્ષણ ને લક્ષ્મ એક જ છે, એ તો બે જુદા નથી. તો ઓળખવાનો પ્રશ્ન ક્યાં આવ્યો? લક્ષણ ઉપરથી લક્ષ્મી ઓળખવું એ વાત ત્યાં છે નહીં. ઉપયોગ લક્ષણ દ્વારા જેની ઓળખાણ કરવાની છે તે સ્વરૂપ પારિણામિક ભાવ સ્વરૂપ એ તે લક્ષ્ય સ્વરૂપે તો આત્મા છે, એની તો ઓળખાણ કરવાની છે. જોકે ઉપયોગ લક્ષણ પર્યાયમાં છે તો પણ જાણનાર તે હું એવી ઓળખાણમાં અનાદિનું પર્યાયમાં માત્રનું ઉદાહરણ હતું તેનો નિષેધ છે. જોકે ઉપયોગ લક્ષણ પર્યાયમાં છે, આ લક્ષણ તો ઉપયોગનું પર્યાયમાં છે, તો પણ જાણનાર તે હું એવી ઓળખાણમાં અનાદિનું પર્યાય માત્રનું ઉદાહરણ હતું તેનો અહીંયા નિષેધ છે. અનાદિથી એને માત્ર પર્યાયનું અવતારણ છે. આ જાણે છે તે પર્યાયનું, આ જાણે છે તે હું એ માત્ર પર્યાયનો જ જાણનાર તરીકે લેતો હતો. એમાં દ્રવ્યને એ સાથે લઈ શકતો નહોતો. તો પર્યાય માત્ર પણ હું એવું જે અવધારણ એનો અહીંયા નિશ્ચિત કરવો છે. અને સ્વભાવ પોતા રૂપે ભાષે છે. ઉપયોગ લક્ષણથી સ્વભાવ પોતા રૂપે ભાષે છે. જ્ઞાનની પર્યાય પોતા રૂપે ભાષે છે, એમની પણ સ્વભાવ પોતા રૂપે ભાષે છે. માત્ર પરલક્ષી વિચારવાળા જ્ઞાનમાં અનુમાન અથવા કલ્પનાથી નિર્ણય કરવામાં આવે છે તેવો આ પ્રકાર નથી. કે પરલક્ષી વિચારવાળા જ્ઞાનમાં કોઈ અનુમાન કલ્પનાથી આત્માનો નિર્ણય કરે, દ્રવ્યનું પર્યાય ગુણગુણી ભેદ જ્ઞાન તે આત્મા ઉત્પાદ વિધુ દ્રવ ક્ષેત્રકાળ ભાવ એ પ્રકાર અહીંયા નથી. અહીંયા જ્ઞાન લક્ષણથી આત્મા લક્ષણ કરવો છે એમાં સ્વલક્ષ કેળવવું છે. પરલક્ષણનો માત્ર વિચાર કરીને કલ્પનાથી આત્માનો નિર્ણય કરવો છે એ પ્રકાર અહીંયા નથી, એવો પ્રકાર નથી. પરંતુ યથાર્થ નિર્ણયમાં વાસ્તવિકતા છે, એટલે અનુમાન કે કલ્પના નથી. યથાર્થ નિર્ણયમાં કોઈ અનુમાન કે કલ્પના નથી, પણ વાસ્તવિકતા છે. તેનાથી વાસ્તવિકતા છે, પ્રગટ અનુભવાંશ ઉપરથી વાસ્તવિકતા છે. પ્રગટ અનુભવાંશ ઉપરથી સ્વભાવનું ગ્રહણ છે, સ્વભાવની ઓળખાણ છે, અને એ સ્પષ્ટ છે. એમાં કોઈ અનુમાનથી અસ્પષ્ટપણું કે ધૂંધળાપણું છે કે આવો 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 કોક સ્વભાવ છે એવું કઈ નથી. બહુ સ્પષ્ટપણે સ્વભાવ નિર્ણય છે, વાસ્તવિક છે. પરંતુ યથાર્થ નિર્ણયમાં વાસ્તવિકતા છે. કલ્પના અને વાસ્તવિકતામાં મોટું અંતર છે. કોઈ કલ્પના કરે સ્વભાવની, તો એ કલ્પના અને વાસ્તવિક જે નિર્ણય એ બે વચ્ચે તો બહુ મોટો ફરક છે. કલ્પના છે એ તો ખરેખર જૂઠ છે, કલ્પના છે એ ખરેખર જૂઠ છે, અને વાસ્તવિકતામાં સત્ય છે. જૂઠ અને સત્ય વચ્ચે જેટલું અંતર છે એટલું કલ્પનામાં, કલ્પિત નિર્ણયમાં અને વાસ્તવિક નિર્ણયમાં આટલું મોટું અંતર છે. એકમાં એટલે કલ્પનામાં વિપર્યાસનો ઉદ્ભવ છે, અને બીજામાં એટલે વાસ્તવિકતામાં યથાર્થતાનો ઉદ્ભવ થાય. એકમાં વિપર્યાસ ઉત્પન્ન થાય છે, કલ્પના પોતે જ વિપર્યાસ સહિતનો ભાવ છે, જૂઠ છે એટલે વિપરીતતા રૂપ છે, અને વાસ્તવિકતામાં યથાર્થતા છે. જેવું સ્વરૂપ છે એવું બિલકુલ જ્ઞાનમાં પ્રતિભાસરૂપ છે, એટલે એને પ્રતિભાસ કહેવાય છે, ભાવભાષણ કહેવાય છે, અવભાષણ કહેવાય છે, અને એમાં યથાર્થતા છે. એ યથાર્થતા હોવાને લીધે આત્મરસ ઉત્પન્ન થાય છે, સ્વરૂપનો મહિમા આવી ઉત્પન્ન થાય છે, વિભાવરસ ચૂકો પડી જાય છે, પડી જાય છે, અને સ્વરૂપનો અનુભવ સુધી પહોંચી શકાય છે. એનું કારણ યથાર્થતા આવી છે તે છે. જો યથાર્થતા ન હોય તો પ્રયત્ન અંતર્મુખનો વર્તે નહીં, અને જ્ઞાનમાં શુષ્કતા ક્રમે કરીને આવી જાય, પ્રાય કરીને આવી.
આદિદેવ શ્રી શ્રીમંદર ભગવાનનો જય હો.